सज्जता नो संग लावे खेती मा रंग कार्यक्रम नंबर 112 प्रसारण तारीख 19 मार्च 2009। श्रोता मित्रों हवे आप सांभळशो प्रायोजित कार्यक्रम सज्जता नो संग लावे खेती मा रंग जेना प्रायोजको छे डेवलपमेंट सपोर्ट सेंटर अमदावाद अने सज्जता संघ। વિદાય લઈ રહેલા ફાગણ મહિનાની સાંજે મારા વાલા ખેડૂત મિત્રોને આ ઉમાના નમસ્કાર.
એ ઉમાબેન, આમ ઉતાવળ કાં કરો બાપા, હે? અમને આવા તો દો.
આવો,
આ મારી ભેળા લક્ષ્મીબેન હોત આવ્યા છે.
અરે આ
એ નમસ્તે હો ઉમા ભાભી તમને, અને હંધાય ખેડૂત ભાઈ બેનુને હોત નમસ્તે.
આવો આવો દાનસંગભાઈ, લક્ષ્મી ભાભી આવો બેસો. આમ તો તમારી વાત જ જોતી હતી, પણ પછી સમય થઈ ગયો એટલે થયું કે લાવ થોડી વાતચીત શરૂ કરું. ત્યાં સુધી તમે તો આવી જ જશો.
ભાઈ હું તો વહેલો જ આવતો હતો, પણ એટલામાં મોહનભાઈ નો ફોન આવ્યો. મને કે મગફળીમાં હુયા બેહવાનો ટાઈમ થઈ ગયો છે.
હા એ તો છે,
એટલે હું તો પિયત દેવા રોકાવું છું. તમે આ લક્ષ્મીબેન ને લેતા જાઓ, નકર ઈ પાછા ભૂલા પડી જાય છે. એટલે એમની વાટ જોવા રહ્યો, એમાં મોડું થઈ ગયું.
દાનસંગભાઈ, અંગ્રેજીમાં એક કહેવત છે, ઘડિયાળનો કાંટો અને દરિયાની ભરતી કોઈની વાટ જોતા નથી. એટલે સમય બગાડવાનું તો હવે આપણને ખેડૂતોને પણ પોસાય તેમ નથી.
આ ભાભી, મેં એમને એ જ કીધું તું કે વાતાવરણ લાયક થાય એટલે ઉનાળુ પાક વાવી દેજો. આ પછી વાહેથી કાં તો પાણીની ખેંચ પડે, અને કાં બે ઋતુમાં કોક નવી જીવાત આવે કે પછી રોગ આવે, તો વળી પાછા દવાઈઓના ખર્ચા થાય ને ધોડવું પડે નફામાં. બોલો
લક્ષ્મીબેન, લક્ષ્મીબેન, એવી તો કેટલી કાળજી ખેતીમાં લેવી જ પડે. તમે માનશો, એક બે અઠવાડિયામાં ઉમાબેને ગુરુવારે શિયાળુ પાકમાં ખડું કેમ લેવું ને દાણામાં ભેજ વધારે હોય તો શું કરવું એની વાત કરી. મેં ફટ દઈને કાઢી મારી ડાયરી, અને ગે વર્ષ શંકરભાઈ જે કઈ લખાવ્યું હતું એ હંધુય વાંચીને એ પ્રમાણે થ્રેસર થી ખડું લીધું, અને અટાણે તડકે તપ્પા જ મૂકી દીધું છે.
બહુ સાચી વાત છે. પાક જો સવારના સમયે તડકો શરૂ થયા પહેલા લણી કે વાઢીને પાથરા બનાવી નાખીએ અને ઠંડા પહોરે જ તેની હેરફેર કરીએ તો એટલું ખરણ ઓછું થાય, અને થ્રેસર થી પાક લઈએ તો એમાં દાણા ઓછા ભાગે છે.
અને પાક લીધા પછી જો તડકે બરોબર હુકાવા દઈ ને એમાં 8-10% ભેજ રેવા દઈ ને તો પાક નો બટાય કે નો ઝાંખો પડે.
અને મુઠ્ઠી ફાટે એવો પાક હોય એટલે માણસ મોઢે માગ્યા પૈસા આપે, એક આટલી ખોટ નો ખાવી પડે. બંગડી જેવો ખણખણતો પાક હોય એટલે રૂપિયા ખણખણતા આવે.
દાનસંગભાઈ, એટલે જ તો આપણે વારંવાર કહીએ છીએ કે પાકમાં 2-4% ભેજ વધારે હશે એમાં વધારાના વજનના ફાયદા કરતા પાકની ગુણવત્તા બગાડવાનું જોખમ વધારે હોય છે. એટલે એવી મૂર્ખામી તો ક્યારેય નહીં કરવાની, અને પાકને બરાબર સુકાવા દીધા પછી જ તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવાનો.
એ ઉમા ભાભી, આ DSC અને સજ્જતા સંઘની સલાહ માનીને હવે તો એક કે એક ગામમાં ગોદામ ને પાક ભરવાના ઓરડાની સફાઈનું એટલું ધ્યાન રખાય છે.
એમાં તો ઓરડો વાળી છોડીને સાફ કર્યા પછી એમાં ભીંતીઓમાં ને ખૂણે ખાંસરે જંતુનાશક દવાનો છંટકાવ જ કરવાનો હોય, અને ખાલી ગુણિયા કે બારદાન બરોબર તપાવ્યા પછી જ એમાં તૈયાર ઉપજ ભરવાની હોય, નકર હાથે કરીને ધાનની ધૂળ કરવાની થાય.
બિલકુલ ખરું. વળી ઓરડા કે ગોદામમાં દિવાલથી 1-2 ફૂટનું અંતર રાખીને જો વ્યવસ્થિત ગુણો ગોઠવીએ તો એને દિવાલમાંથી પણ ભેજ લાગવાનો કે દિવાલે ચડીને આવતી જીવાતથી નુકસાન થવાનો ભય પણ ના રહે.
ટૂંકમાં આપણે જેટલી કાળજી આપણી નિપજને હાચવવાની લઈ એટલા ભાવ પણ આપણને હારા મળવાના છે, અને નિપજ બગડવાની બીક એટલી ઓછી જ રહેવાની છે.
લક્ષ્મીબેન, તૈયાર પાકનું તો હવે વિવાહ વિત્યાન મોર થાંભલે કહેવત વાળું છે, પણ જે વરરાજા પૈણવા તૈયાર બેઠા હોય એના ગીત તો ગાવા જ પડે. મારું કહેવાનું એમ થાય છે કે આ બળબડતા તાપમાં મહેનત કરીને જે મોલ વાવ્યો છે કે પાણી ને ખાતર દઈને 1-1 મહિનાનો કર્યો છે એનું તો પહેલું ધ્યાન રાખવું જ પડે.
હા, એમાં પણ બરાબર સાવધાન રહેવું જોઈએ દાનસંગભાઈ, અને આપણી મહેનત અને ખર્ચનું સારામાં સારું વળતર મળે એવા પ્રયત્નો કરવા જોઈએ.
ભાભી, આ તમાર ભાઈ ઈ હાટુજાદ ન થાય વા હો, મને કહે કે આ ઉનાળુ બાજરી એક મહિનાની થાવા આવી છે એટલે ભોથે પડવા માંડી છે અને ફૂટે બહુ હારી આવવા માંડી છે. તું જઈને કામની વિગત જાણતી આવ, ત્યાં સુધીમાં હું હાકી નાખું દોરી બાંધેલું વખડું એટલે સોડ ની બે કોઈ માટી ચડી જાય ને સોડ ને ટેકો મળી જાય. બોલો, આવું જ કરવું જોવે ને?
લક્ષ્મીબેન, મોહનભાઈ ની ગોડે જો હંજાઈ ખેડૂત આવી કાળજી લે તો કોઈને પાકમાં કઈ કહેવા પણ
અને
પછી તો પાહી વાવેલી મગફળીમાં જીવાતની કે રોગની અને તલ જેવા પાકમાં કોઈ રોગ આવે તો એના ઇલાજની જ કાળજી લેવાની રે.
હા, બરાબર છે. બાજરી ભોથે પડવાના સમય અને કણસા ફૂટવાના સમય એને પહેલા વખરડું ચલાવીને માટી ચડાવી દઈએ અને પછી પિયત આપીએ તો આપોઆપ છોડના થડમાં માટી ગોઠવાઈ જાય છે અને છોડના આધાર મૂળને વિકસવાની પૂરી તક મળે છે.
હા, અને હરખો આધાર હોય તો ભલે ને સૈતર નો પવન ઝપાટા મારે, હે, મોં લાડો પડે જ નહીં.
હા હો દાનસંગભાઈ, આ અમાર બાજરીમાં હવે બહુ વાંધો નથી, પણ આ મગફળી વાવી તી મોડી એટલે એમાં મોલો અને થ્રીપ્સ ની ફરિયાદ આવી છે, હવે એનો તો ઈલાજ કરવો જ પડે ને.
ભાભી, જેમણે મોડી મગફળી વાવી હશે એવા ખેડૂતોને હાલ મોલો મસીનો ઉપદ્રવ કદાચ વધુ દેખાતો હશે, એટલે એના નિયંત્રણ માટે યોગ્ય જંતુનાશક દવાના 2-3 છંટકાવ 10-12 દિવસના અંતરે કરવાની જરૂર રહેશે.
હા, અને મોલાની દવા તો કાયમી અને અસરકારક 2-3 જ છે.
એ બોલો, આ 2 છે ને?
અરે શું વાત છે, તમે તો થેલીમાં જ લેતા આવ્યા છો ને કઈ?
હા હો ભાભી, આ 2 લીટર ફોસ્ફામિડાન અને ડાઈ મિથોએટ તો ઘરમાં પડી જ છે. આ તો તમે ઘણી વાર કહો છો ને કે ખેતીની જનરલ દવાઓ છેલ્લી ઘડીએ ગોતવા નહીં જવાની.
હા, એ તો છે.
એટલે આગોતરી હારી કંપનીની ગોતી બરાબર ભાવ કરાવી ને દીધેલા પૈસાનું પાકું બિલ લઈને પછી જ લેતી આવી.
ઉમાબેન, આ 2 માણસ જેવું પાકું ધ્યાન જો હંધાય ખેડૂ ભાઈ બેનું રાખે ને તો કોઈ કંપની ખેડૂને છેતરી ન કે.
સાચી વાત છે તમારી.
લે, આપણે થોડો જ માલ મફત લેવો છે. હે,
હા એ તો છે ને.
આ પૈસા પૂરા દઈ પછી માલ તો ખાતરીબંધ મળવો જ જોઈએ ને ભાભી.
બિલકુલ સાચી વાત કરી ભાભી. એવું ધ્યાન છંટકા વખતે એકર દીઠ કે પંપ દીઠ દવાના પ્રમાણનું રાખવું જોઈએ અને તો જમીનને કે પર્યાવરણને પણ ઓછામાં ઓછું કે તદ્દન નહીવત નુકસાન થાય છે.
તે આ ફોસ્ફામિડોન તો 1 એકરે 350 મિલી એટલે કે 10 લીટરના પંપ દીઠ 35 મિલીલીટર જ નાખવાની ને.
હા, તો એકરે 10 લીટરનો એક એવા 10 પંપ એટલે કે 100 લીટર પાણીનો છંટકાવ કરવો જોઈએ. એટલે પંપ દીઠ 35 મિલીલીટર ફોસ્ફામિડાન કે 50 મિલીલીટર ડાય મિથોએટ મેળવીએ તો જીવાત પણ કાબુમાં આવી જાય અને આસપાસ વધારાની દવા ના પડી રહે જેથી વાતાવરણને પણ ઓછામાં ઓછું નુકસાન થાય છે.
અને ગયે ગુરુવારે આ રૂપાબાઈ કીધું તું એ મગફળીમાં ફૂલ બેહવાની ને હુયા બેહવાની કટોકટીની અવસ્થાએ પિયત દઈ ને જમીન પોચી જ રાખવાની એટલે હુયા બેહવામાં જરાય તકલીફ ન પડે.
મગફળી ને બાજરીની તો જે ભલામણ કરવાની હતી એ તમે કરી એટલે એમાં હવે લગભગ તો કોઈને કઈ કહેવાનું નથી રહેતું, પણ ઘણાને ઉનાળુ તલમાં અત્યારે થડ કાળું પડીને હડી જવાની અને સોડ પીળા પડવાની ફરિયાદ બહુ આવવા માંડી છે તો એનો ઈલાજ શું કરવો?
કેમ, એ રોગ થવાનું કારણ ખબર હોય તો એનો ઈલાજ પણ તરત સૂજે કે નહીં? કોઈ નિષ્ણાતને પૂછવાની જરૂર જ ના પડે. દાનસંગભાઈ બોલો, સુકારાનું કારણ શું હોય શકે?
આ મોટે ભાગે તો જમીનની ફૂગ જ જવાબદાર હોય છે નહીં?
અને ફૂગને કાબુમાં લેવા 2 અસરકારક ફૂગનાશક દવા કઈ કઈ છે?
ઈ તો હવે આ DSC ના પ્રતાપે એક કે એક ખેડૂતને ખબર જ હોય કે ફૂગને કાબુમાં લેવા કાં તો વાવણી પછી તરત ટ્રાયકોડરમાં સજીવ ફૂગનાશક વેરી નાખવી પડે અને કાં ઉભા પાકમાં ફૂગથી થતા રોગની ફરિયાદ આવે તો મેન્કોઝેબ અને કાર્બેન ડેઝિમ સાંટવી પડે.
બિલકુલ બરાબર. જેમ બિયારણ લેવા જઈએ ત્યારે સાથે પટ આપવાની અને પછી છાંટવાની ચૂસિયાનાશક દવા લેતા આવીએ છીએ, એમ પાકના પ્રમાણમાં મેન્કોઝેબ અને કાર્બન ડેઝિમ પણ લેતા જ આવવાનું.
બસ, એટલે જેવો રોગ દેખાય કે તરત પંપ દીઠ 25-30 ગ્રામ મેન્કોઝેબ એટલે કે કાર્બન ડેઝિમ ઈ ભેળવીને છંટકાવ કરી જ નાખવાનો.
હા, નહીતર તલનો સોડ તો હોય પોસો, થડ કાળું પડી વસમાંથી ભાંગી જાય ને આપણું મોંઘા ભાવનું ખાતર બિયારણ ને પાણી હાવ નક્કામાં જાય.
ભાભી, આવી જ સાવચેતી આંબામાં રાખવી પડે છે. નહીતર જોઈએ એટલું વળતર મળતું નથી અને આપણે કંટાળીને આંબાના ઝાડ કાઢી નાખીએ છીએ.
નો હોય એવું કઈ ખેડૂત કરે થોડો.
હા, હું ખોટું નથી કેતી દાનસંગભાઈ, હજી ગયા ગુરુવારની જ વાત કરું. જુઓ ને, લાલ અને પરેશભાઈ ફોન લેવા બેઠા હતા, એમાં વીરપુર ગીર થી આપણા નિયમિત શ્રોતા મિત્ર પ્રેમજીભાઈ એમ માકડિયાનો ફોન આવ્યો. એ કે મેં તો કંટાળીને આખો બગીચો જ કાઢી નાખ્યો, વાતાવરણના ઠેકાણા નથી એટલે કેરી બરાબર આવતી નહોતી, બગીચો રાખવાનો કોઈ અર્થ જ નહોતો એટલે આખો બગીચો એમણે કઢાવી નાખ્યો. બોલો.
લે 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 લે, એવું કઈ થોડું જ કરાય? આ કોઈ વરહ એવું થઈ જાય અને કઈ રોગ હોય તો એનો ઈલાજ કરાય.
હા લક્ષ્મીબેન, આંબાનો મોર કે કેરીના નાના નાના મરવા ખરી ન જાય, એનો તો ગીએ વરહે ઈલાજ આ બે જણા કીધો તો ને.
મોર પર NAA કે પછી 2% યુરિયાના દ્રાવણનો છંટકાવ કરીએ એટલે નાની કેરીઓ ખરી નથી જતી અને આપણને ખૂબ સારો ઉતારો મળે છે. હા, કદાચ વધારે પડતો પવન હોય તો એવા વિસ્તારોમાં શેડે શેડે ઊંચા ઝાડની રક્ષણ દિવાલ ઉભી કરવી પડે.
ટૂંકમાં, શેતતા ખેડૂત સદા સુખી. ગાઉથી શેતી જાય, રોગ કે જીવાત આવવાનો અંદેશો આવે કે તરત જ જો DSC માં પરેશભાઈને કે ડાક્ટર પરાશરાજીને નકર શંકરભાઈને એમ એકાદા કોક નિષ્ણાતને ફોન કરી અને હંધીએ વિગત કહી દઈ તો તરત એનો ઈલાજ મળી જાય અને આપણે વાંહીથી પસ્તાવાનો વારો જ ન આવે.
પણ આજ હવે ઇનામી સવાલ નહીં પૂછીએ ને, કે પછી 106મી કડીના સવાલનો સાચો જવાબ દેનારાના નામ જાહેર નહીં કરીએ ને તો આપણે પસ્તાવાનો વારો આવશે. આ રેડિયા વાળા તો હમણાં જ કહી દે હે કે બસ ઉભા થાવ, તમારો ટેમ પૂરો થઈ ગયો.
આપણે એવું થવા જ નહીં દઈએ ને. હું સવાલ અને 106મા કાર્યક્રમના ડ્રોમાં ઇનામ વિજેતાના નામ તૈયાર રાખીને જ બેઠી છું. બોલો તૈયાર?
એ હું એકલો જ નહીં, હંધાય ખેડુ ભાઈ બેનું તૈયાર જ બેઠા છે. બોલી નાખો, બોલી નાખો ઇનામી સવાલ.
હા તો લખો મિત્રો, આજનો ઇનામી સવાલ છે, બાજરી ભોથે પડે અને કણસા ફૂટે ત્યારે તેને માટીનો આધાર મળે એ માટે કયું ખેતી કામ કરવું જોઈએ?
બાપા સવાલ બરાબર સમજાણો કે નહીં, હે? સાંભળી લ્યો. બાજરી ભોથે પડે અને કણસા ફૂટે, તઈ છોડ ને માટીનો આધાર મળે, ઈ હાટું કયું ખેતી કામ કરવું જોવે?
આ દર ગુરુવારની જેમ આજે 0 27 70 235 995 જોડી અને તમારો જવાબ રેકોર્ડ કરાવી દેજો.
પણ એ પહેલા ઇનામો કોને મળ્યા છે એ તો જાહેર કરી દઈએ.
હા,
પરેશભાઈએ ડ્રો કરીને મોકલી જ આપ્યા છે. લો, આ બીજા ઇનામના વિજેતાના નામની જાહેરાત તમે કરો દાનસંગભાઈ. લો, અને પછી પહેલું ઇનામ લક્ષ્મીભાભી તમે જાહેર કરજો.
તો સાંભળો સાંભળો, તો ભાઈ બહેનું 106મી કડીનો હાસો જવાબ દેનારામાંથી 151 રૂપિયાનું ઇનામ જીતેશે જિલ્લો ભાવનગર, તાલુકો તળાજાના, ગામ દિદોરના મંગાભાઈ પરેશભાઈ બારૈયા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે જુનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના ગામ ઈશ્વરિયાના પીઠીબેન હાજાભાઈ.
મિત્રો, તમને બંનેને ઇનામ મુબારક. બીજા તમામ મિત્રોનો પણ ખૂબ 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 આભાર.
હા, અને એ ભાઈઓ સાંભળો સાંભળો, બીએસસી અને સજ્જતા સંઘે તો આપણી ખેતી સુધારવાનો યજ્ઞ માંડ્યો છે, એનો લાભ લેવાની ફરજ આપણી છે.
હા હો, અને ફોન ઉપરાંત ટપાલ લખીને જવાબ દઈ હકાય કે ખેતી અને પશુપાલનને લગતી કોઈ મૂંઝવણ હોય તો ઉકેલી હકાય છે. ટપાલ લખવાનું સરનામું તો તમારી પાસે છે, છતાંય હું બોલી નાખું.
બોલી,
સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં રંગ,
DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, રાજ્યભરના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોની ખેતી સુધારવાના હેતુથી જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા આ પ્રયત્ન કરાઈ રહ્યા છે.
માટે આળ ખંખેરીન થાવ હાબડા અને માંડો સુધરેલી ખેતી કરવા એટલી ભલામણ હારે કહી દઈ
નમસ્તે આવજો.